આચાર્ય દેવ પ્રેરણા આપી રહ્યા છે કે હે જીવ, તું શીઘ્ર સંસાર શરીર અને ભોગોથી વિરક્ત થઈને પોતાના આત્માનું કલ્યાણ કરી લે. આવો અવસર, આવો તપ, આવી શું કહેવાય, પુણ્યના ઉદયમાં પ્રાપ્ત સામગ્રી જીવને વારંવાર પ્રાપ્ત થતી નથી. જો આપણે આજે આત્માનુશાસન ગ્રંથમાં ગાથા નંબર 87 ઉપર ચર્ચા કરવાની છે, પછી આપણે આગળ 88 અને સમય જશે તો 89 નંબરની ગાથા જેટલી ચાલ સુધી કરશું. એટલે આપણે 87 નંબરની ગાથા જોઈએ. સંસાર સમુદ્ર કા સ્વરૂપ, જે બહુ સરસ ગાથા છે. સંસાર સમુદ્ર કા સ્વરૂપ, સંસારને કોની ઉપમા આપી? સંસારને સમુદ્રની ઉપમા આપી. સમુદ્રની ઉપમા કેમ આપી? કારણ કે સમુદ્ર અભાગ હોય, તળાવ હોય ને, તળાવ કે કુવો હોય, સમજાય છે? એ બધા નાના હોય ને, તળાવ નાનો હોય ને સમુદ્રની સામે. સમુદ્ર કેટલો કેવો હોય? અગાધ હોય, સમજાય છે? સંસાર કેવો છે? સંસાર અગાધ છે, સમજાય છે? સંસાર સમુદ્રમાં અગર જીવ ડૂબી જાય, કોઈ વસ્તુ સમુદ્રમાં ડૂબી જાય, સમજાય છે? એક લીટી હોય અને એમાં હીરો જડ્યો હોય અને સમુદ્રમાં ડૂબી જાય, ખ્યાલ આવે છે? તો એને પ્રાપ્ત કરવું, એ મેળવવી અને કેટલી દુર્લભ થઈ જાય વસ્તુ. સંસાર સમુદ્રમાં કોઈ વસ્તુ, એટલે સોરી, સમુદ્રમાં કોઈ વસ્તુ ડૂબી જાય તો એ બહુ સહેલાઈથી આપણને પ્રાપ્ત ન થઈ શકે ને, ખ્યાલ આવે છે? તો એવી રીતના કોઈ જીવ અગર 4,84,00,000 રૂપ સંસાર સમુદ્રમાં પરિભ્રમણ કરવા માટે ચાલ્યો ગયો, આત્મકલ્યાણનો અવસર હાથમાંથી નીકળી ગયો, ત્રસ્પર્યાયનો કાળ પૂરો થઈ ગયો, અને એની પડતી આવી અને પડતો પડતો એ નરક નિગોદ આદિ દુર્ગતિમાં પરિભ્રમણ તિર્યન એકેન્દ્રિય બે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિય ચૌ ઇન્દ્રિય પંચેન્દ્રિય ત્રસ આદિ જે પણ હીન ગતિઓ છે અને નીચ ગતિઓ છે દુઃખમય ગતિઓ છે અસંગની પર્યાયમાં ચાલ્યો ગયો તો એને આવ્યો અવસર પાછો નહીં પ્રાપ્ત થાય સહેલાઈથી અને એમાં અનંત કાળ નીકળી જશે. પરિભ્રમણ કરતા કરતા તમે કેટલો ટાઈમ ગોઠશો તો તમને એ વીટી મળશે બોલો. એવી રીતના પાછો એમાંથી નીકળવું અને પાછો ઉપર આવવું અને ત્રસ પર્યાય પ્રાપ્ત કરવી બે ઇન્દ્રિય એક ઇન્દ્રિય માંથી બે ઇન્દ્રિય ની પર્યાય પ્રાપ્ત થાય એ પણ અત્યંત દુર્લભ છે. દુર્લભ લઈ ગયો ચિંતામણી જો પર્યાય લઈ ત્રસ તણી રટકી તીલ અરિયાદિ શરીર ઘર ઘર મળ્યો થયો બહુપી. દુર્લભ લયું લયો રહ્યો ચિંતામણી અને ત્રસ પર્યાય લઈ ત્રસ તણી એટલે ત્રસ પર્યાય પ્રાપ્ત એટલે બે ઇન્દ્રિયમાં આવું એટલું દુર્લભ છે. તો અહીંયા આપણે ક્યાં બેઠા છે બોલો વેલાબેન ક્યાં બેઠા છે આપણે. સૌથી ઉત્કૃષ્ટ પર્યાય ક્યાં આત્મકલ્યાણ કરવા માટે આ સૌથી ઉત્કૃષ્ટ પર્યાય છે. ખ્યાલ આવે છે ટોપ ના જીવ આપણે ટોપ 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 ક્વોલિટી ના જીવો છે આપણે. અહીં ખાલી મનુષ્ય અને સંગી નથી થયા, સંગી થઈને જૈની થયા છે. સમજ્યા છે? જૈન ધર્મ મળ્યો અને એટલું જ નહીં એમાં પણ સાચા બે સાચા ગુરુ ઉત્તરો ઉત્તર દુર્લભતા તો જુઓ ખ્યાલ આવે છે. અને એટલું જ નહીં એમાં પણ આપણને સત્યશાસ્ત્ર મળ્યા બાદ એ સત્યશાસ્ત્રના રહસ્ય ખોલીને આપણને સમજાય છે. કોળિયા બનાવીને જે મમ્મી મોડામાં માતા બાળકના મોડામાં ઊંઘે ને એવી રીતના એક એક ગાથા એક એક ગ્રંથ એક એક અનુયોગનો સાર એનો મર્મ એનું રહસ્ય સમજાવીને આપણને આચાર્ય દેવે શું કહ્યું છે તો કે આપણું સ્વરૂપનું આપણને ભાન કરાય, સ્વતંત્રતાનું ભાન કરાય. ક્રમબદ્ધ પર્યાય જેવા ચાર અભાવ જેવા અને છ દ્રવ્યની સ્વતંત્રતા જેવા અદભુત જે યુનિવર્સલ ટ્રુથ છે એવા જે સિદ્ધાંતો છે એવા જે પ્રિન્સિપલ છે એ આપણને આચાર્ય દેવે સમજાવીને સાચા સુખ ઉપર સાચા સુખની પ્રાપ્તિના માર્ગ ઉપર આપણને ચાલવાની સતત પ્રેરણા આપી છે. જો સંસાર સમુદ્ર કા સ્વરૂપ બહુ સરસ આ ગાથા જો શું કે છે બહુ બહુ એનું હેડિંગ જો કેટલું સરસ છે. શુદ્ધ બુદ્ધિ સહિત કેવી બુદ્ધિ બુદ્ધિ છે કે નહીં આપી બધા પાસે શુદ્ધ બુદ્ધિ છે બુદ્ધિ છે અને બુદ્ધિ તો ઘણી છે સેવક્ષમ તો ઘણું છે. કોઈ સીએ થઈ ગયું કોઈ એમબીએ થઈ ગયું કોઈ એન્જિનિયર થઈ ગયું કોઈ ડોક્ટર થઈ ગયું કોઈ બિઝનેસ ચાલુ કરીને કોઈ મોટો ઉદ્યોગપતિ થઈ ગયો બરાબર ને તો બુદ્ધિ તો ઘણી છે. રસોઈ બનાવવાની બુદ્ધિ છે કે નહીં ઘણી ઘણી બુદ્ધિ તો બધી છે પણ શુદ્ધ બુદ્ધિ શુદ્ધ બુદ્ધિ એટલે શ્રદ્ધા. વોટ યુ મીન બાય શુદ્ધ બુદ્ધિ બુદ્ધિ બુદ્ધિના પણ બે પ્રકાર એવું શુદ્ધ હશે બેન. હા અશુદ્ધ બુદ્ધિ એટલે અજ્ઞાન નિત્યાત્મના વશમાં આવતી બુદ્ધિ અજ્ઞાન એ અશુદ્ધ બુદ્ધિ અને સ્વરૂપ સન્મુખ થતી બુદ્ધિ એ જ્ઞાન શુદ્ધ બુદ્ધિ છે ને. એનો શબ્દ છે શુદ્ધ બુદ્ધિ સહિત એટલે સમ્યક જ્ઞાન સહિત કપરના ભેદ વિજ્ઞાન સહિત સાત તત્વના શ્રદ્ધાંત સહિત સાચા દેહશાસ્ત્ર ગુરુના શ્રદ્ધાંત સહિત શુદ્ધ બુદ્ધિ સહિત સમજાય છે શબ્દ શુદ્ધ બુદ્ધિ સહિત તથા મોહરહિત આવ્યું. જ્યાં શુદ્ધ બુદ્ધિ છે અર્થ શું થયો એનો જ્યાં શુદ્ધ બુદ્ધિ છે ત્યાં મોહ નથી અને જ્યાં મોહ છે ત્યાં બુદ્ધિ શુદ્ધ નથી. કારણ કે મોહના આવેશમાં આવેલી બુદ્ધિ નિયમથી કેવી હશે પછી પછી સીએમબીએ નું જ્ઞાન તો છોડો. અગિયાર અંગ નવ પૂર્વનું જ્ઞાન હોય તમે ગયા અગિયાર અંગ નવ પૂર્વનું જ્ઞાન હોય તો પણ અગર મિથ્યાત્વ સહિત એ જ્ઞાન છે તો એ જ્ઞાન શુદ્ધ બુદ્ધિ નથી. પોતાનું ભાન નથી તો એ શુદ્ધ બુદ્ધિ નથી. પોતાની જેને ખબર નથી તો એ શુદ્ધ બુદ્ધિ નથી. પોતાનું જેને શ્રદ્ધાન નથી તો એ શુદ્ધ બુદ્ધિ નથી. પોતાનો પરિચય નથી તે શુદ્ધ બુદ્ધિ નથી. જે બુદ્ધિ પરનો પરિચય આપે છે એ અશુદ્ધ બુદ્ધિ છે. અહીંયા કોઈને પણ ઉભા રાખીએ અને એનો પરિચય આપવાનું કહીએ તો ક્યાંથી ચાલુ થશે બોલો બોલો. પરિચય આપવાનું ચાલુ કરવાનું કહીશ તો ક્યાંથી થશે? મારું નામ જયતી છે બોલો. આ કોનો પરિચય થયો? આ આવું જ્ઞાન એ શુદ્ધ છે કે અશુદ્ધ છે સમ્યક છે કે મિથ્યા છે અમે આ ગામના છીએ અને આટલા વર્ષોથી અહીંયા રહીએ છીએ. પેલા ત્યાં રહેતા હતા, હવે આ વ્યાપાર કરીએ છીએ, પેલો વ્યાપાર કરતા હતા. અને બોલો ખ્યાલ આવે છે? તો એનું સરસ હેડિંગ છે, જો શુદ્ધ બુદ્ધિ સહિત અને તથા મોહ રહિત હોકર પરલોક કે લીએ ચિંતા કરને વાલે જીવ બહુજ કમ હૈ. ચિંતા અમારે તો કેટલી ચિંતા, તમને નથી ખબર અમે કેટલી ચિંતા કરીએ છીએ. એની કોની ચિંતા? આ લોકની. અને આ લોકમાં પણ પોતાના આત્માના કલ્યાણની નહીં, આ લોકમાં પણ કોની ચિંતા? પરદ્રવ્યની, પરિવારની, વ્યાપારની, ધંધાની, પોતાના પોસ્ટની, પ્રોજેક્ટની, કામની, આની તેની બળતરા કોની ચાલે છે? જે તું કાંઈ કરી શકતો નથી એવા કાર્યની ચિંતામાં તું દિવસ રાત સુઈ જ. શું શું એક એક તમે હેડિંગ કેટલું સરસ છે જોયું, કાઇન્ડ ઓફ રાઈટ કે નહીં? પરલોક કે લીએ ચિંતા કરને વાલે જીવ બહુજ કમ. આત્મકલ્યાણ કી ભાવના જિસકે અંતરંગ મેં હૈ એસે જીવ ઇસ કાલ મેં બહુજ કમ. જેને ઈમાનદારી આપે કે ને, ઓનેસ્ટલી, ડેડિકેટલી, સમજાય છે? ઈમાનદારીથી પોતાના આત્માનું કલ્યાણ કરવા વાળા જીવો બહુ ઓછા. હા, સ્વાધ્યાય સાંભળો આવી જશે, સ્વાધ્યાય કરાવી પણ લેશે, બોલી પણ લેશે, સાંભળી પણ લેશે, એક્ઝામ આપી દેશે, બધું વાંચી લેશે, બધી વ્યવસ્થા સમજાવશે. પણ આત્મ કલ્યાણ કરવાની ભાવના, બુદ્ધિપૂર્વક સ્વપરનું ભેદ વિજ્ઞાન કરવાનો પુરુષાર્થ, પ્રજ્ઞાચીની પટ્ટીને રાગથી જુદો મારો સ્વભાવ છે એવો અનુભવ, એ બહુ વહેલા જીવો છે. કેટલા જીવો છે બોલો? આ બહુ વહેલા જીવો. અકેલા ભણેલા હતા ગુરુદેવથી? કેટલું ભણ્યા હતા લૌકિકમાં? સંજીવભાઈ કેટલું ભણેલા હતા બોલો? સાત સાત છોકરી બોલો, વિચાર કર. ભાઈ કયું જ્ઞાન? એટલે અહીંયા ખબર પડી ગઈ ને કે ભાઈ કયું જ્ઞાન મારી સાથે આવશે, કયું જ્ઞાન મારી સાથે આવશે, મારી સાથે શું આવશે? ખબર પડી ગઈ પોતાના સ્વરૂપની, ખબર પડી ગઈ ચાર ગતિ 84 લાખ યોનિઓના પરિભ્રમણની, એના દુઃખની ખબર પડી ગઈ. અગર આવતા ચૂકી ગયા, બહુ બહુ સિરિયસલી જેટલી લેવી જોઈએ એટલી આપણે આને પ્રાયોરિટી નથી આપતા, સિરિયસલી વાત નથી લેતા, ચોખ્ખી વાત છે. નેતર આમ કે પ્રમાદી કે ટાઈમ વેસ્ટ કરીએ કે હા કરવું છે, કરવું છે, આ તો કરવું છે, બે પાંચ વર્ષ પછી આ જ કરવું છે, ફ્યુચર તમારું આ જ છે, ફ્યુચર તમારું કોણ કરે છે, ફ્યુચર તમારું તમે શું કરે છે? અરે કોને જોયો છે એક સમય પછીનો સમય? પોઈન્ટ સમજાય છે? તું સમયની કિંમત નહીં કરે તો સમય તારી કિંમત નહીં. ખ્યાલ આવે છે? તો જો કેટલી સરસ વાત છે, ચિંતા કરને વાલે જી બહુ કમ. ચલો હવે આપણે વાંચીએ. ઇષ્ટ અર્થ સેવક સુખ રૂપી હારે જલ સે ભરા હુઆ
ઉછલે જિસ ભવ સાગર મે મામચ.
સમજાય? મગરમચ્છ મોડું ફાડીને આમ ઉભો છે, સમજાય છે? તૈયાર જ છે મોરૂપી મામચ્છ આ જીવને એના વશમાં કરવા માટે, ખાઈ જવા માટે, એના આત્માની શાંતિનો ઘાત કરવા માટે એ મામચ્છ મોરૂપી મામચ્છ ઉભો છે. એટલે આજે ને તંદુલમચ્છ ને મહામચ્છ ની કથા આવે છે ને, અને સ્વયંભૂ રમણ સમુદ્રમાં જે મહામચ્છ છે એ મહામચ્છ કેવો છે? આમ આમ મોડું ફાડીને ઉભો છે. એટલે એ તો બંધ કરે તો પછી જેટલી માછલી એના અંદરમાં છે, એના મોડામાં છે, એ બધી મરી જાય. એટલે જેટલા જીવ મોહના વશમાં છે એ બધા સંસારમાં રખડવાના. તીવ્ર મોહ હોય, મંદ મોહ હોય, શુભ રાગની રૂચિ હોય, અશુભ રાગની રૂચિ હોય, એ રૂચિ એને મારી નાખ. શુભ અશુભ રાગ નહીં મારે. શુભ અશુભ રાગ તો જ્ઞાનીને પણ છે, શુભ અશુભ રાગ તો જ્ઞાનીને પણ છે. ગુરુદેવજી 90 વર્ષની ઉંમર સુધી કયા દિવસે મંદિરના દર્શન ચૂક્યા મને કહો? તો મંદિરમાં ભગવાનના દર્શન કરવા એ કયો રાગ છે? શુભ રાગ છે. કયા દિવસે ભક્તિ ચૂક્યા? તો ભક્તિ કરવાનો ભાવ શુભ રાગ છે. કયા દિવસે ગુરુદેવ શ્રી સ્વાધ્યાય કરવાથી ચૂક્યા, પ્રવચન આપવાથી ચૂક્યા? અરે 90 વર્ષે ગુરુદેવજી નાયરોબી ગયા હતા પંચકલ્યાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવા માટે, પ્રતિમાઓની સ્થાપના મંદિરમાં પ્રતિષ્ઠાન કરવા માટે કેટલી કેટલી ઉંમરે ગયા હતા બોલો? આ કયો ભાવ છે? શુભ ભાવ છે, મંદ કશાય છે બોલો. પણ એ શુભ ભાવ અને મંદ કશાયમાં ધર્મ નહોતા માનતા, એને પોતાનું સ્વરૂપ નહોતા માનતા, એને પોતાનું કર્તવ્ય નહોતા માનતા.
એ ભાવ ભૂમિકા અનુસાર આવશે, પણ એ મારું સ્વરૂપ છે જ્યાં એમાં એકત્વ થાય છે તો એ મિથ્યા છે. શરીર છે, જ્ઞાની ને સંયોગ છે. બોલો, 10 મિનિટ પછી અહીંયા કોઈને સમ્યક દર્શન થાય તો શું બદલાય? અહીંયા બેઠા બેઠા 10 મિનિટ પછી કોઈને સમ્યક દર્શન થઈ શકે કે નહીં? ઉપર મંદિરમાં ભગવાનના દર્શન કરતા કરતા અને અંતર્મુખ પ્રગતિ અગર ઢળી જાય, પોતાના સ્વભાવ સન્મુખ અગર ઉપયોગ ઢળી જાય અને અંદરમાં રમી જાય, અંદરમાં ઠરી જાય, પોતાનો સ્વભાવ ઉર્જ્વ થઈ જાય, અકર્તા સ્વભાવના દર્શન થઈ જાય, ઇચ્છાતોનો અભાવ થઈ જાય, સમ્યકની પ્રાપ્તિ થઈ જાય, તો બોલો બહારથી શું બદલાશે? બહારથી કાંઈ નહીં બદલાય, પણ અંદરથી એની આખી દુનિયા બદલાઈ ગઈ. ભાઈ સમજાય છે? એની આખી દુનિયા બદલાઈ ગઈ, એની શ્રદ્ધા બદલાઈ ગઈ, એનો વિશ્વાસ બદલાઈ ગયો, એની પ્રતીતિ બદલાઈ ગઈ, એનું અહમ બદલાઈ ગયું, એની રૂચિનો વિષય બદલાઈ ગયો, એના જ્ઞાનનો વિનય બદલાઈ ગયો. ભાઈ પકડાય છે શું કહેવા માંગુ છું? કે સાઈન્સે પહેલે બેઠો તો સમય કેટલી થઈ શકે કે નહીં? બોલો, થઈ શકે? કોઈ સ્ત્રીને થઈ શકે કે નહીં? બોલો, થઈ શકે? કોઈ ધંધા વ્યાપારમાં હોય ઉલજેલો, એને થઈ શકે કે નહીં? બોલો, થઈ શકે. વાર તો ખાલી ભેદ જ્ઞાન કરવાની છે, વાર તો ખાલી પ્રજ્ઞાથી પટકવાની છે, વાર તો ખાલી રાગ, શરીર અને રાગ થી હું ભિન્ન છું. શરીર અને રાગ, સમજો, શરીર અને રાગ, શરીર અને શરીર પ્રત્યેનો રાગ, શરીર પ્રત્યેનો વિકલ્પ, એ જે રાગ ભાવ છે, એ જે વિકલ્પ છે, એ જે પછી એક ઓદિક ભાવ છે, ઈકારી ભાવ છે, એ મારું સ્વરૂપ નથી. એ મારું સ્વરૂપ નથી. એવું જ્યાં ભેદ જ્ઞાન થાય છે ત્યાં સમ્યક દર્શનની પ્રાપ્તિ, અતિન્દ્રિય આનંદ સુખ પ્રાપ્ત થાય છે. એવું થઈ શકે કે નહીં? બોલો, તો શું બદલાશે? રૂપાબેન, બહારમાં શું બદલાશે? કાંઈ નહીં બદલાય. ક્યાં હોય ભેગા? એમનાથી કઈ દબાઈ ગયું? બોલ, હવે આ કામ આને કોણ રોકી શકે? બોલ, આ ક્રમબદ્ધ માં હતું કે નહીં? અને કેવડીઓ કેટલા કાળ પહેલા જાણ્યું છું કે સાથે હોલમાં 10 ને 20 અને આટલા સેકન્ડે આ થવાનું છે. શું બંધ કરી દે? અચ્છા, વોલ્યુમ બંધ કરી દે. ક્યા હુઆ? હલો 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 હલો, હા બંધ થઈ ગયું. એક જ ચાલશે ભાઈ, આ તો મારું સાંભળ્યા છે. હલો હલો, ચલો હવે હું બોલું છું, સંભળાય છે ને? મુખ્ય ગૌણ કરી શકો કે નહીં? જ્ઞાનમાં કરી શકો ને? બરાબર. ચલો તો જો, હવે વાંચો, અર્થ વાંચો, અર્થ જો, થોડો ઉપયોગ એકાગ્ર કરો. આપણી પરીક્ષા છે, ઉપયોગ એકાગ્ર કરો. ચલો, સંસાર સમુદ્ર મે મોહરૂપી ગ્રાહ એટલે મગરમચ્છ છે ને, બ્રેકેટમાં ગ્રાહ એટલે થઈ ગયું. ચલો, આ જાઓ, હો ગયા બરાબર ને? યાર કોઈ બાત નહીં, હોતા હે જો હોતા હે વહ હોને દો, હોની કો સ્વીકાર કરો, કરતાપન કા ભાવ ન લાવો, નિજ હિત કા પુરુષાર્થ કરો. બરાબર. જો સંસાર સમુદ્ર મે મોહરૂપી ગ્રહ કે ફાડે હુએ મુખ સે દૂર રહેને વાલે જીવ દુર્લભ હૈ. શું કીધું? મોહરૂપી ગ્રહ એટલે મગરમચ્છ કે ફાડે હુએ મુખ સે દૂર રહેને વાલે, એટલે મિથ્યાત્વ સે દૂર રહેને વાલે, અજ્ઞાન ભાવ સે દૂર રહેને વાલે, મિથ્યા માન્યતાઓ સે દૂર રહેને વાલે, રાગ દ્વેષ કે ભાવ સે દૂર રહેને વાલે, પરદ્રવ્ય કે કર્તૃત્વ કે ભાવ સે દૂર રહેને વાલે જીવ ઇસ સંસાર મે બહોત થોડે. એક તો બહુ દુર્લભ છે, એક તો આ વાત ની રૂચિ છે. હવે એટલી દુર્લભતા થઈ ગઈ, વાત તો આપણને સુલભતાથી મળી ગઈ આપણા કોઈ પુણ્યના ઉદય, પણ એની રૂચિ થવી, એનો ઇન્ટરેસ્ટ અંદરથી થવો કે મારે આ સમજવું છે, મારે આ થિયરી સમજવી છે, મારે આત્મકલ્યાણ કરવું છે, મારે સંસારથી છૂટવું છે, હે મારે મોક્ષમાં જવું છે, મારે બંધનમાં નથી ફસાવવું, મારે ચાર ગતિમાં નથી રખડવું, એવી ભાવના પણ બહુ ઓછા જીવોને થાય. બહુ દુર્લભ છે આ પંચમ કાળ. કોઈ સારો એમ સમજી લો, આપણે કોઈ બહુ સારા કાળમાં નથી જન્મ્યા. સદા કોઈ સમજાય છે, આપણે કોઈ બહુ સારા કાળમાં, બહુ સારો કાળ નથી, બહુ સારો નહીં, જરાય સારો કાળ નથી. આ તો ગુરુદેવજીના પ્રતાપે આપણી માટે આટલો સુકાળ થઈ ગયો. આવા જ્ઞાનીઓના પ્રતાપે આ જીવાણી મરી, આ વાત મરી, આપણા કાને પડી, તો મોક્ષ માર્ગ પ્રશસ્ત થયો. આ સમયસર આદિ ગ્રંથાદિ રાહીના રહસ્ય ખુલ્યા, તો આપણી માટે આ કાળ સુકાર થઈ ગયો. પરંતુ તમે જુઓ કે જ્યાં તીર્થંકરોનો વિરહ હોય, તમો શરણનો વિરહ હોય, ઓમ ધ્વનિનો વિરહ હોય, સાચા ભાવલિંગી સંતો પણ દૂર દૂર સુધી દેખાતા ન હોય, સમજાય છે, જ્ઞાનીઓ પણ ખૂબ અલ્પ સંખ્યામાં વિચરતા હોય, આ કાળ ખરેખર બહુ આપણે કહીએ નિકૃષ્ટ છે. અને એ પણ પડતો છે, પડતો આપણી સામે જો તમે 20-30 વર્ષ પહેલા આટલી ખરાબ દશા હતી, ખરાબ દશા એટલે સમજાય છે ને, આટલા બધા ઇન્દ્રિયના વિષયોના સાધનો હતા જેમાં ઉપયોગ આમ ફટાકથી અટકી જાય, ફટાકથી અટકી જાય, ફટાકથી રોકાઈ જાય, હતા બોલો આટલા સાધન નહોતા. શું કરે છે આ મો, ક્યાં ખેંચે છે? જો લડાઈ છે, મો તો આપણને પર 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 પરમાં જ ખેંચશે. મો દુઃખ ક્યાં બતાવશે? પરમાં જ, ઇન્દ્રિયના વિષય ભોગોમાં જ. મો સુખ ક્યાં બતાવશે? પરમાં બતાવશે. અને જ્ઞાન સુખ ક્યાં બતાવશે? વેદ જ્ઞાન સુખ ક્યાં બતાવશે? તત્વજ્ઞાન સુખ ક્યાં બતાવશે? આપણને ક્યાં લઈ જશે? આપણને કોના દર્શન કરાવશે? આપણને કોની રૂચિ કરાવશે? તું તારા સ્વરૂપની રૂચિ કર, તું તારા સ્વરૂપને જો. જે જ્ઞાનીઓ સ્વરૂપમાં ડૂબીને આનંદ સુખ પામ્યા, એવા સુખને તું પામી શકે છે, કારણ કે તારી પાસે પણ એવું સુખ છે. સમજાય છે પિંકી બેટા? કોઈ સમજાય છે? તો કેવી સરસ વાત આવી, જો પાડે હુએ મુખ સે દૂર રહેને વાલે જીવ દુર્લભ હૈ, યહ સંસાર સમુદ્ર ઇન વિષયો સે ઉત્પન્ન, સોરી ઇષ્ટ વિષયો સે, યહ સંસાર સમુદ્ર ઇષ્ટ વિષયો સે ઉત્પન્ન સુખરૂપી ખારે જલ સે ભરા હૈ. શું કીધું? સુખરૂપી ખારે જલ સે, એકદમ પ્યાસો હોય, તરસ્યો હોય, પાણી પીવું હોય અને સમુદ્રનું પાણી પીએ તો બોલો એ ખારું પાણી પીવાથી એની તૃષ્ણા કેટલી છીપાશે? જરા પણ નહીં છીપાશે. તો તેની ઉપમા આપી, ઇષ્ટ વિષયો સે ઉત્પન્ન સુખરૂપી ખારે જલ સે ભરા હૈ. જીત પ્રકાર સમુદ્ર કા ખારા જલ પીને પર ભી પ્યાસ નહીં બુઝતી, ઉસી પ્રકાર સંસાર સમુદ્ર કે વિષય સુખરૂપી જલ સે તૃપ્તિ નહીં હોતી. કયા વિષય સુખ ના આધીન થઈને જીવને સાચું સુખ મળ્યું? અનંત કાળ સુધી સુખ મળ્યું, અનાકુળ સુખ મળ્યું, નિરાકુળ સુખ મળ્યું, કે વિષયને એને છોડવાનું મન ન થયું? બોલો છે કોઈ એવો વિષય? જે કોઈ એવો ઇન્દ્રિયનો વિષય, પાંચેય ઇન્દ્રિયના વિષયોમાં દિવસ રાત આપણે જે લીન રહીએ છીએ, એમાં કોઈ એવો એક વિષય બતાવો કે જીવને તૃપ્તિ આપે, જીવને સુખ આપે? કોઈ નથી એવો વિષય. કારણ કે જ્યાં સુખ ન હોય ત્યાંથી સુખ ક્યાંથી મળે? બોલો, સુખને સમજાય છે? સુખ છે જ નહીં, સુખની કણિકા જ નથી, સુખનો અંશ જ નથી. પરદ્રવ્યમાંથી સુખ ક્યાંથી મળે? ખ્યાલ આવે છે? એટલે એમ કે છે કે વિષય સુખરૂપી જળ છે તૃપ્તિ નહીં હોતી. યહ સંસાર સમુદ્ર અનેક પ્રકાર છે માનસિક, હવે જો કેટલી સરસ વાત છે, અનેક પ્રકાર, યહ સંસાર સમુદ્ર અનેક પ્રકાર કે માનસિક દુઃખરૂપી બડવાનલ, બરાબર, બડવાનલ સે તપ્ત હૈ, બડવાનલ સે તપ્ત હૈ. જીત પ્રકાર બડવા અગ્નિ દ્વારા સમુદ્ર કા જલ સોખા જાતા હૈ, કહેવામાં આવે છે ને કે સમુદ્ર ની નીચે શું છે? કોન્સ્ટન્ટ શું છે? અગ્નિ બળે છે. અને સમુદ્ર ના જલ ને એટલા એટલા પાત્ર ના જલ ને શું કરે છે કે એને ચોખે છે, એટલે કે એને બાળે છે, બરાબર છે? ઉસી પ્રકાર સંસાર છે, જો બહુ સરસ લાગે છે, સંસાર છે માનસિક દુઃખ, શારીરિક દુઃખ કરતા પણ વધારે દુઃખ કયું છે? માનસિક દુઃખ, સમજાય છે? શારીરિક દુઃખ કરતા પણ વધારે દુઃખ કયું છે? એકો એક જીવ કોઈ ને કોઈ યા તો શારીરિક યા તો માનસિક કોઈ ને કોઈ દુઃખ થી એકોએક જીવ પીડિત છે. કયો? મોહીજી, રાગીજી, અજ્ઞાનીજી કે જ્ઞાની પણ ના. જ્ઞાની ને ઉદય આવવા છતાં પણ ના કોઈ માનસિક દુઃખ છે કે ના કોઈ મોહ નો ભાવ છે કે ના કોઈ અજ્ઞાન નો ભાવ છે કે જેના કારણે દુઃખી થાય. કારણ કે જે દુઃખ નું મૂળ કારણ હતું ને, આપણને દુઃખ નું મૂળ કારણ શું લાગે છે? ઉદય, શરીરની પરિસ્થિતિ, બાહ્ય અવસ્થાઓ, શરીરની અવસ્થા, બાહ્ય પરિસ્થિતિ, આપણને એ દુઃખ લાગે છે. અને ખરેખર એ દુઃખ છે જ નહીં, એ દુઃખના કારણ છે જ નહીં. એ તને દુઃખી કરતા જ નથી, એ તને સુખી પણ નથી કરતા, અને તને દુઃખી પણ નથી કરતા. તો જ્ઞાનીને દુઃખનું મૂળ કારણ પકડાઈ ગયું, જ્ઞાનીને સુખનું મૂળ કારણ પકડાઈ ગયું. દુઃખનું મૂળ કારણ પકડવું પણ બહુ જરૂરી છે અને સુખનું મૂળ કારણ પકડવું પણ બહુ જરૂરી છે. હવે દુઃખનું કારણ ક્યાં છે? પોતાની અંદર. અને સુખનું કારણ ક્યાં છે? સમજાય છે વન્ના? પોતાની અંદર. સુખનું કારણ પણ અંદર અને દુઃખનું કારણ પણ અંદર. દુઃખી પણ પોતે થશે, સુખી પણ પોતે થશે. દુઃખનું કારણ પોતાની અંદર અને સુખનું કારણ પણ પોતાની અંદર. તો બહારમાં તો એને કોઈની સાથે ખરેખર કોઈ સંબંધ જ નથી, કઈ નિસ્બત જ નથી, કોઈ સંબંધ જ નથી. કોઈ પકડાય છે તો જ્ઞાની ને આ વાત પકડાઈ ગઈ. તો જ્યાં પ્રોબ્લેમ હતો જ્ઞાની એ દૂર કર્યો. ક્યાં દૂર કર્યો? ક્યાં દૂર કરવાનો પુરુષાર્થ કર્યો? ચહેરા પર ઢાક હોય અને દર્પણમાં જોવો છો હને, તો ક્યાં દૂર કરશો? ઢાક ક્યાં દૂર કરશો? ચહેરા પર કરશો ને, કારણ કે ચહેરા પર ઢાક છે. ખ્યાલ આવે છે કે દર્પણ ને સાફ કરશો? તો એટલે પરદ્રવ્યમાં કઈ કરવાથી સુખી થઈ શકશું? લોજિક છે. પરદ્રવ્યમાં કઈ ફેરફાર કરવાથી સુખી થઈ શકશું? નહીં થઈ શકીએ. તો દુઃખ જ્યાં છે, દુઃખનું કારણ જ્યાં છે, દુઃખની ઉત્પત્તિ જ્યાં છે, સમજાય છે, ત્યાં એને એનો પ્રહાર એને ક્યાં કરવો પડશે? અંદર માં છે. ભૂલ કોણ કરે છે? પોતે. પરમાં કોણ જોડાય છે? પોતે. જે ઉદય પ્રમાણ સંયોગ મળ્યા એમાં એકત્ર કોણ કરે છે? પોતે. એ ચક્રવર્તી ને તો મળ્યા, આપણને પણ મળ્યા. વધારે કોને મળ્યા? એમને મળ્યા. તો રાગ કોને વધારે થવો જોઈએ? મોહ કોને વધારે થવો જોઈએ? એમને થવો જોઈએ. આપણા કરતા ઘણા સારા મળ્યા, એમને થવો જોઈએ? નથી થતો. ઉદય પ્રમાણ સંયોગ થોડા મળે, વધારે મળે, સારા મળે, ખરાબ મળે, ઈષ્ટ મળે, અનિષ્ટ મળે, સાતા અસાતા જે પણ બહારની પરિસ્થિતિ બને છે, જ્ઞાની એમાં એકત્ર નથી કરતા. એટલે દુઃખી નથી થતા અને છોડતા પણ વાર નથી લાવતા. આપણે ઘરની એક વસ્તુ પણ કાઢીએ ને તો 10 વાર વિચાર જોઈ લેજો. ખરાબ ના લગાતા, અન્યથા પણ નહીં લેતા, પણ જોઈ લેજો સ્થિતિ આ છે. એવા તો ને હવે કઈ કામ આવશે? એક વસ્તુ કાઢતા પણ આમ કે કે જીવ તો નથી ચાલતો, પણ હવે શું કરે? કાઢી નાખું, કઈ વાંધો. એટલે ક્યાં ક્યાં જીવ એનો અટકેલો છે, અને ક્યાં ક્યાં જ્યાં જ્યાં જીવ અટક્યો છે, બોલો, ત્યાંથી પાછો વાળીને એ ઉપયોગ એને અંદરમાં લઈ આવો. એની માટે એને અનંત પુરુષાર્થ કરવો પડશે. આ કોઈ આમ કે ને કે ઇમ્પોસિબલ નથી, પણ ઈઝી પણ નથી. કારણ કે અનાદિકાળથી મોહ એવો હાવી થઈ જાય છે જીવ પર, અને એ દેખો જ છે એને. એક 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 પર્યાય ને ખાવા માટે એ મગરમચ્છ બેઠો જ છે મોહ રૂપી માં. હવે એની સામે કેટલું લડવું પડે, કેટલો પ્રબળ પુરુષાર્થ જોશે જે જ્ઞાનીઓ ઉપાડ્યો, અને એની માટે સાચી સમજણ. ઉપરશે કે નહીં પુરુષાર્થ? ઉપરી શકે કે નહીં? કાર્ય કરી શકું કે નહીં? કરી શકીએ ને. બધા સંઘની પંચેન્દ્રિય છે, બધા પાસે એટલું સંયોગક્ષમ છે, બધા પાસે એટલો લોજિકલ પાવર છે કે નહીં? બોલો, લોજિકલ પાવર છે કે નહીં? શું સાચું શું ખોટું વિચારવું? અરે રસ્તા પર ચાલતો અને કઈ ગંદુ હોય તો તરત જ્ઞાન જાગૃત થઈ જાય. અરે અરે સાઈડ પર ગંદુ છે, ગંદુ છે, ગંદુ છે. એટલું વેદનાને ફટાફટ થઈ જાય છે કે નહીં? બોલો. તો બહારમાં તું ગંદુ છે ને સારું છે નિર્ણય કરી શકે, તો તારા આત્મા માટે શું અહિતકારી છે ને શું હિતકારી છે એનો નિર્ણય તું ના કરી શકે? પોઈન્ટ પકડાય છે, પણ થોડી શાંતિથી બેસીને વિચાર કરવો પડે, થોડો નિર્ણય કરવો પડશે, થોડો સ્વાધ્યાય કરવો પડશે. જ્ઞાનીઓના જીવન વાંચવા પડશે, સમજવા પડશે, અવલોકન કરવું પડશે. જ્ઞાનીઓના જીવનની દશા પ્રગતિ ને સમજવી પડશે. બોલો, કોઈ પણ પરિસ્થિતિ, કારણ મેં દાદર મંદિરમાં કીધું, કોઈ પણ પરિસ્થિતિ આવે એમાં સૌથી પહેલા આપણે વિચારવું જોઈએ કે આ પરિસ્થિતિમાં જ્ઞાની શું વિચારો, જ્ઞાની હોત તો શું વિચાર. આપણે વડીલ હોય ઘરમાં હને, અને એનો વિયોગ થઈ જાય હને, તો આપણે કઈ મૂંઝાતા હોય તો આપણે શું વિચારીએ? રૂપાબેન, મમ્મી હોત તો શું વિચારે? દાદી હોત તો શું વિચારે? દાદા હોત તો શું વિચારે? શું કરત? વિચારીએ ને આપણે. પોઈન્ટ સમજાય છે? એ હોત તો શું કરત? શું ડિસિઝન લે? કેવી રીતના વિચારે? કેવી રીતના સોચે? તો એવી રીતના આપણી સોચ પણ એ સમયે જ્ઞાની શું વિચારી રહી હોવી જોઈએ, બનારસી દાસે શું વિચાર્યું, સૂર્યમાજી સાથે શું વિચાર્યું, જયારે હાથી એ પગ મૂક્યો એમના કશું વિચાર્યું, બોલો વિચાર કરો કેટલી દ્રઢતા. હે ગજરાજ, તું તારું કામ કરે, એના તો આંખમાંથી આંસુ જતા હતા, ત્યાં મને સુખ શું કરવાનું આપી દીધું, આ કેવું કાર્ય મને આપી દીધું, તો શું વિચાર્યું બોલો એમને, ખ્યાલ આવે છે કે હે ગજ શું ઉપદેશ આપ્યો બોલો. છેલ્લે જતા જતા પણ એ કિજન ગતિના જીવને તત્વજ્ઞાન નો ઉપદેશ આપીને ગયા સૂર્યમાજી સાહેબ, કે તું તારું કામ કર, તું તો તારા રાજાના આજ્ઞાનું પાલન કર. કોઈ સમજાય છે કેવી દ્રઢતા હશે બોલ, જીન શાસન પ્રત્યે કેવી આપણે આસ્થા હશે. ઘણી વાર કહું છું ને, તેરા પણ સામના જે આપણે સુરક્ષિત રહ્યો અને આપણે એકદમ નિશંકપણે આ બેસીને આપણે સુરક્ષાથી અને આપણે નિર્ભરતાથી નિર્ભયતાથી આપણે આ સાધના આરાધનાને આ કરી શકીએ છીએ, એમાં બહુ મોટો હાથ ટોટેમણી સાહેબનો રહ્યો છે ભાઈ. તેરા પણ સામના એને સુરક્ષિત રાખવામાં કેટલા કેટલા જીવોએ કેટલું કેટલું બલિદાન આપ્યું છે, આપણને એની કલ્પના નથી, આપણને એની મહિમા નથી. મમ્મી પપ્પા કહે બેટા, અમે એક 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 પાઈ પાઈ ભેગી કરીને તને ભણાવ્યો છે ભાઈ, તો એ મહિમા આવે તો ખ્યાલ આવે. એટલા શું શું બલિદાન કયા કયા જીવે, બોલો નિકલંક દેવનું બલિદાન જો, અકલંક સ્વામીની દ્રઢતા જો, બનારસી દાસ સૂર્યમજી સાહેબ નું સમર્પણ ભાવ જો, ગુરુદેવશ્રી નું બલિદાન જો, દ્રઢતા જો, નિર્ભરતા જો, નિર્ભયતા જો, નિકલતા જો, આસ્થા જો. અગર પરિવર્તન ના કર્યું હોત તો થોડા ઢીલા પડી ગયા હોત તો બોલો. કીધું તું ને ત્યાં તો કે જે વાંચવું એ વાંચો, જે કરવું એ કરો, સમયસાથી સમજાવો, ભણાવો, વાંચો, જે કરવું હોય, પણ સંપ્રદાય નહીં છોડો. ખ્યાલ આવે છે, આપણને સમૃદ્ધ જે પરંપરા મળી છે એની પણ આપણને અગાધ મહિમા આવી છે. આપણને મહિમા કોની આવે, રાજદેશીઓની આવે છે. કોઈ સમજાય કે સમૃદ્ધ પરંપરા 2000 વર્ષની જે આપણને પ્રાપ્ત થઈ છે એની આપણને મહિમા આવી જોઈએ. એક એક આચાર્ય, એક એક જ્ઞાનીઓ એના એક એક વચન આ મિથ્યાત્વ રૂપી મહામતના મોડામાંથી આપણને કાઢવા માટે લખાયા. તાળપત્ર ઉપર કેટલી વાર લખું વાક્ય બોલો, હું મારા શુદ્ધ ચૈતન્ય સ્વભાવનું સંચેતન કરું છું, હું મારા શુદ્ધ ચૈતન્ય સ્વભાવનું સંચેતન કરું છું, હું મારા શુદ્ધ ચૈતન્ય સ્વભાવનું સંચેતન કરું છું. 3 વાર લખું ને પછી આમ કરી નાખશો અને સીએ ફોલોએ દબાવો એમ લખી નાખશો. 148 વાર તાળપત્ર ઉપર આ એક વાક્ય આચાર્ય દેવે લખ્યું, શું તોડાવવા માટે, તારો મોહ તોડાવવા માટે. કર્મના ઉદયમાં બનતી પરિસ્થિતિ અને અવસ્થાઓનું તારું એક જ તોડાવવાનું. તને તો જે કર્મનો ઉદય આવે, જે પરિસ્થિતિ બને, જે પણ સિચ્યુએશન બને, એમાં તો તું કેવું કટાક્ષથી જોડાઈ જાય છે. કેમ? કારણ કે મોહના સંસ્કાર આ જીવ ઉપર બહુ તીવ્રતાથી હાવી થયેલા. વેદ જ્ઞાનના અભ્યાસ વગર નહીં તૂટે. હમણાં કહું તમને, બધાનો મોહ બહુ મંદ છે, એ તો આ સ્વાધ્યાય મંદિરમાં કોઈ કદમ ના મૂકી શકે. કોઈ પકડાય છે, મોહની અત્યંત મંદતા, આમાં તત્વજ્ઞાનની તીવ્ર આપણે કે ને રુચિ પૂર્વક નિર્ણય કરી લેવો જોઈએ. ચલો પૂરું કરીએ આ વાંચીને જો શું કે. યહ સંસાર સમુદ્ર અનેક પ્રકાર કે માનસિક દુઃખ રૂપી બડવા નળ સે તપ્ત હૈ. જિસ પ્રકાર બડવા અગ્નિ દ્વારા સમુદ્ર કા જલ સોખા જાતા હૈ, ઉસી પ્રકાર સંસાર કે માનસિક દુઃખ વિષય સુખ નહી ભોગને દેતે હૈ, અતઃ યે સંતાપ રૂપ હૈ. સંતપ્ત માનસ શાંત હો, જિનકે ગુણો કે ગાન સે એ વર્જમાન મહાન જિન વિચરે હમારે જાન. માનસિક દુઃખ હશે ને તો તમે બહાર ના વિષય ભોગને પણ શાંતિથી નહીં ભોગવી શકે. બોલો, હવે જેને સૌથી વધારે કઈ જે ભાવતું હોય ને ખાતો હોય અને ફોન આવે કે શું કહો, હવે જે ફોન કોઈ એવા સમાચાર આવે કે ઓફિસમાં રેડ પડી ગઈ, ઇન્કમ ટેક્સ ઓફિસર આવીને બેસી ગયા છે, બોલો ખ્યાલ છે. હવે એ વિષય સુખ જે આમ બહુ જ ચાવથી બનાવ્યું હશે ને આમ બધા બેસીને જમતા હશે ને બોલો, ત્યારે કેવા લાગશે એ ભોગ? ખાઈ શકશો? સ્વાદ લઈ શકશો? ભાવશે? મન થશે ખાવાનું? ફોન આવ્યો કે એક્સિડન્ટ થઈ ગયો, જલ્દી આવો, ગાડી આવતી હતી, પરિવાર આવતો તો આખો, વિચાર કરો, એવો કોઈ ફોન આવી જાય, ખ્યાલ આવે છે. તો બોલો, અહીંયા શું લખે છે કે એ માનસિક દુઃખ તને વિષય સુખ પણ નહીં ભોગવવા દે શાંતિ. એનો મતલબ કે એમાં સુખ હતું નહીં, તે માઈ નું સુખ. કોઈ પકડે જરા ઉદય બદલાતા અહીંયા શું થઈ ગયું કે તારા ભાવ બદલાય, પોઈન્ટ સમજાય છે? બહુ સરસ ગાથા છે. યહ સંસાર સમુદ્ર જન્મ મરણ જરા રૂપી તરંગો સે ચંચલ હે. જન્મ જરા મરણ, જન્મ જરા અને મરણ. જરા એટલે સમજાય, બુઢાપો. આપણે બોલીએ છીએ રોજ, બોલીએ તો બધા છે કે નહીં? જન્મ જરા મૃત્યુ વિનાશ નાય, બોલવા બોલવું તો જોઈએ ને? અર્ગમાં તો બોલીએ જ છીએ ને, બોલો. પણ અંદરથી ભાવ જન્મ જરા મૃત્યુ વિનાશ નાય જલમ નિર્વ પામે. જન્મ જરા અને મૃત્યુનો શું થાય હવે? હે ભગવાન, મૂળમાંથી હું ક્ષય કર, એવો પુરુષાર્થ ઉપાડું. ને તો આ ચાલ્યા જ કરવાનું છે. જન્મ પછી જરા પછી મરણ પછી જન્મ જરા મરણ, જન્મ જરા મરણ ચાલુ છે. હવે આનાથી છૂટવું હોય તો સામે એવો પુરુષાર્થ. જો તમને થોડુંક આપણે કહે ને કે મોનોટોનિયસ લાગતું હશે, થોડું બોરિંગ પણ લાગતું હશે, એક ને એક વાત લાગતી હશે, પણ આના સિવાય સંસાર માંથી છૂટવાનો કોઈ બીજો ઉપાય છે જ નહીં. જેટલા સિદ્ધ થયા, મોક્ષ ગયા, સુખી થયા, સમ્યક પામ્યા, સમ્યક જ્ઞાન પામ્યા, અતિન્દ્રિય આનંદ પામ્યા, એ આ જ રસ્તે ચાલીને પામ્યા. આજે માનો, કાલે માનો, અનંત કાળ પછી માનો, માનો કે ન માનો, અપનાવો કે ન અપનાવો, સ્વીકાર કરો કે ન કરો, એ પ્રકારનો પુરુષાર્થ ઉપાડો કે ન ઉપાડો, માર્ગ તો આ જ. એક હોય ત્રણ કાળમાં પરમારથનો ફળ. વિશ્વાસનો અભાવ કરવો હશે, સમ્યક પ્રાપ્ત કરવું હશે, મોક્ષ માર્ગ પ્રારંભ કરવો હશે, તો આ માર્ગ અપનાવવો જ પડે. કારણ કે આમાં કોઈ પક્ષપાત નથી. તારે દૂધ ગળ્યું કરવું હશે તો તારો હાથ ક્યાં જશે બોલો? દસ બહેની પડી હશે પણ તારો હાથ ક્યાં જશે બોલો? કારણ કે જેવું કારણ આપીએ એવું કાર્ય થાય. તો જેવું કારણ આપશે એવું કાર્ય થશે. તો મિથ્યાત્વને પોષણ કરશે તો દુઃખ ઉત્પન્ન થશે, સંસાર ઉભો થશે, પરિભ્રમ ઉભો થશે. આપણને નથી ખબર કે આ ખીચાઈ જશે અને આ મિથ્યાત્વ સાથે જશું તો ક્યાં રખડવા ચાલ્યા? કોણ આવશે આપણને સમજાવવા કે તું ભગવાન છો? તારામાં ભગવાન બનવાની તાકાત છે? તું સ્વભાવથી વર્તમાનમાં પરમાત્મા છો? કોણ આવશે બોલો? ઉદય પૂરો થઈ જશે, પુણ્ય ખતમ થઈ જશે, અસંગીમાં વયો જશે કોઈ પર્યાયમાં, તો કોણ આવશે કેવા? સંબંધ પર્યાયનો સિદ્ધાંત કોણ સમજાવશે? બે દ્રવ્યની સ્વતંત્રતાનો સિદ્ધાંત કોણ સમજાવશે? અને કયા પરિણામ અને કયા ક્ષયક્ષમનો ભરોસો છે બોલો? વેલાવે કયા ઉદયનો ભરોસો છે? આજે જે રૂચિ છે, આજે જે સમજવાની અંદરમાં ભાવના છે, કાલે હશે કે નહીં ખબર નથી. કોના કયા ઉદયના ભરોસે બેઠા? કયા ઇન્દ્રિય જ્ઞાનના ભરોસે બેઠા? કયા ક્ષયક્ષમ જ્ઞાનના ભરોસે બેઠા? એટલીસ્ટ નિર્ણય તો કરીને જઈએ કે આ મારું સ્વરૂપ છે, હું આવો છું, હું ભગવાન છું, હું સ્વભાવથી પરિપૂર્ણ છું, મારામાં મારું સુખ લબાલબ ભરેલું છે. પોઈન્ટ પકડાય છે? ઓલો શેરડી હોય ને, શેરડી ઓલું મશીનમાં નાખે કે નહીં? શેરડીના ઓલા આપણે શું કહેવાય, ગન્નાના લાંબા લાંબા જે હોય ને, હા, તો એને એને આમાં નાખે કે નહીં મશીનમાં? તો પહેલી વાર નાખે તો કેવો રસ આવે? એકદમ પહેલી વાર બે શેરડી નાખી, એ દાંડા નાખ્યા બે, તો કેવો રસ આવશે એકદમ? પછી બીજી વાર પાસે નાખે કે નહીં? પછી ત્રીજી વાર પાસે નાખે કે નહીં? ખબર છે કે નહીં? જોયું છે ને? પછી ચોથી વાર નાખે તો રસ ઓછો થતો જાય કે નહીં? તો જેમ જેમ એ ભેદ જ્ઞાનના અભ્યાસમાં જીવ આગળ વધતો જશે, એ મિથ્યાત્વના ગન્નાનો રસ ન સમજાય, મિથ્યાત્વના ગન્નાનો રસ ઓછો થતો જશે. પોઈન્ટ સમજાય છે? જેમ જેમ તત્વ, કારણ કે ખબર નથી ત્યારે મિથ્યાત્વ કેવો, બધા પોતપોતાના પરિણામમાં કોઈ અંતર જોવો છો કે નહીં? અવલોકન કરો પોતાના અભિપ્રાય ને પરિણામનો, કે દસ વર્ષ પહેલા મારા અભિપ્રાયમાં, મારા પરિણામમાં અને મારા વિચારોમાં શું ચાલતું હતું, દસ વર્ષ પછીના અભ્યાસમાં મારા પરિણામોમાં ફરક પડ્યો કે નહીં, શ્રેયોક્ષમમાં અધિકતા આવી કે નહીં, એ નહીં, વિશુદ્ધિમાં ફરક પડ્યો કે નહીં, સંસારની અનિત્યતા ભાઈતી કે નહીં, સ્વભાવની નિત્યતા ભાઈતી કે નહીં? કોઈ પકડાય છે? તો એ રીતે પોતાના પરિણામોનું પણ અવલોકન કરવું જોઈએ. જો શું કીધું? इसी प्रकार संसार में जन्म जरा मरण आदि अवस्थाएं होती रहती है. ऐसे संसार समुद्र में मोह रूपी मगरमच्छ अपना मुख काढ़ रहा है. અર્થાત ઉસકા ઉદય વ્યક્ત હો રહા હૈ. ક્યારે? મિથ્યાચન ઉદય, દર્શન મનોદય. જલ્દી બોલો. તો તમારે શું બોલવાનું છે? હા, બીજું બધું ના, હું જ બોલી. તમે હર સમય બોલજો ખાલી. સાતાનો ઉદય, અસાતાનો ઉદય. સામાન્યતઃ તો સાતે સાત, આઠે આઠ, આઠે આઠ કર્મ નો ઉદય હર સમય હોય છે ને. સાતા સાતા બેવ નો ઉદય હર સમય, બેવ નો ઉદય ચાલ ચાલે. એ તો અનુભવની તીવ્રતા મનતાથી આપણને ભાવ ભાષણ થાય કે સાતાનો છે ના સાતાનો. ઉદય તો બેવ નો ચાલે. પોઈન્ટ સમજાય છે? દાંત દુખતો હોય, બીમાર હોઈએ, અસાતાન ઉદય છે. પણ ચાર જણ આવીને ઉભા રહે, પરિવાર આમ આમ રાખે, સાતાન ઉદય છે. સાકર ન ખાવી ખાવાની હોય, શુગર આવી ગયું તો અસાતાન ઉદય છે. પણ સામે 50 વાનગી છે, સાતાન ઉદય છે. તો ઉદય તો દેવ હર સમય ચાલે છે. જ્ઞાનાવળી નો ઉદય ખબર નહીં, આજે કોઈ બોલતું નથી, કદાચ એક જ જણ બોલે છે. સમજાય છે કે નહીં? અસાતાન ઉદય, જ્ઞાનાવણી નો ઉદય આદિ બધા ઉદયો હર સમય એનું મોડું પાડીને આપણને એના વશીભૂત કરવા માટે ઉભા છે, તૈયાર છે. હવે સાવધાની કોને રાખવી પડશે? પોઈન્ટ સમજાય છે? મને તો ઉદાહરણ ઘણી વાર રિપીટ કરું છું અને પુનરથી દોષ નથી લાગતો આપણે સ્વાધ્યાયમાં, એટલે વાંધો નથી. એ તો બે દિવસ દૂધીનું શાક બનાવ્યું હોય અને ત્રીજે દિવસે પાછું દૂધીનું શાક હોય તો છોકરાઓ ભાગી જાય કે મમ્મી આજે તો મારે બહાર જવાનું છે, હું કહેવાનું ભૂલી ગયો. નહીં વાંધો નહીં ને, તો ત્રીજી વાર પણ અગર ઉદાહરણ રિપીટ થાય તો હતું ને. મને બહુ ગમે, કારણ કે બહુ આમ કે હિટ કરી જાય ઉદાહરણ. જે નાવનું ઉદાહરણ આવે છે ને, કે એક નાવિક અને શેઠ દેવ નાવમાં જતા હોય છે એક કિનારે થી બીજા કિનારે. શ્રદ્ધા ખબર છે ઉદાહરણ બેટા? અને જે શેઠ હોય છે ને બહુ ઘમંડી હોય, એ નાવિક ને પૂછે છે કે તને કમ્પ્યુટર ચલાવતા આવડે છે? કે ના. તને મોબાઈલ આવડે છે? ના. તને આવડે ઇન્સ્ટાગ્રામ? શું તમારે જે હોય છે ગૂગલ જે પણ હે બધું આવડે છે? તો કે ના શેઠ, કાંઈ નથી આવતું. ના શેઠ, મને તો લખતા નથી આવડતું. મને વાંચતા નથી આવડતું. તારું તો જીવન ગયું પાણીમાં, બરાબર? તારું તો જીવન ગયું પાણીમાં. અને પાક ની પછી શું થયું? બોલો સંજીવભાઈ, સાંભળી જાવ ઉદાહરણ. પાક ની પછી શું થયું? કે નાવ પલટી અને બધા નાવિક પડી ગયા, અંદર ડૂબી ગયા. હવે નાવિક પૂછે છે, હે શેઠ, તમને તરતા આવડે છે કે નહીં? તો કે મને તો તરતા નથી આવડતું. એટલે તમારું જીવન ગયું પાણી. બોલો શું સાથે આવશે? સંસાર રૂપી સમુદ્ર ને તરતા ભેદ જ્ઞાન ના બળે આવડવું જોઈએ. તુલવણી સાહેબ કે છે ને, જયારે કોઈ સમુદ્ર માં ડૂબ્યો હોય અને બહુ મોટી મોટી લહેરો ઉછળતી હોય તો એમાં બહુ બહુ વધારે હાથ પગ મારીને નહીં કરી શકે. પણ જયારે લહેરો શાંત પડશે ને થોડી, તો એમાં શું કરવું જોઈએ? ફટાફટ 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 કરી જવું. એટલે જયારે સમજાયું ને, ત્યાંનો ઉદય શાંત, કસાઈ ઉદય શાંત, સમજાય છે? એ ઉદય શાંત છે ત્યારે ફટાફટ ભેદ જ્ઞાન ના સહારે ફટાફટ 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 સંસાર સમુદ્ર ને ત્યાંના સમુદ્ર ના મહામત ના મોડાથી દૂર ભાગીને ફટાફટ સ્વભાવમાં આવી જવું જોઈએ. કારણ કે એક બાજુ સ્વભાવ ઉભો છે, એક બાજુ મગરમચ્છ ઉભો છે, વચ્ચે પરણતી છે. હવે એને ડિસાઇડ કરવાનું છે કે અહીંયા જઈ તો શું થશે અને અહીંયા જઈ તો શું થશે. એ એક બાજુ આખો સ્વભાવ જાગતો જીવ ઉભો છે કે નહીં બોલો, અને એક બાજુ મહામચ્છ ઉભો છે કે નહીં નિત્યાસો. ઉદયો એક પછી આવે છે કે નહીં? અરે ઉદય શું કરે? ઉદય કે છે કે ભાઈ, અમે તો અમારા ક્રમમાં આવીને ખાઈ જઈએ છીએ, પણ તું જોડાય છે એટલે તું દુઃખી થાય છે, તું જોડાય છે એટલે તું દુઃખી થાય, બરાબર? તો શું કે છે? એસે સંસાર સમુદ્ર મેં મોહ રૂપી મગરમચ્છ અપના મુખ પાર ખડા પાર રહા હૈ, અર્થાત ઉસકા ઉદય વ્યક્ત હો રહા હૈ. મોહ રૂપી મગરમચ્છ કે મુખ સે દૂર રહેને વાલે, અર્થાત મોહ કે ઉદય મે તદ્રુપ હોકર વિકારી ન વિકારી મોહી રાગી દ્વેષી અજ્ઞાની ન હોને વાલે જીવ બહોત થોડે. પોઈન્ટ બહુ વિરલા છે. એવો પુરુષાર્થ ઉપાડવાવાળા જીવો બહુ વિરલા છે. સતીઓ જુઓ, બહુ બહુ દુર્લભ છે આવી સતીઓ મળી આ કારણ. જેથી ચોથા કાળમાં થઈ ગયા અંજના સતી સીતા સતી. બોલો કેવા ઉદય આવ્યા? આપણે તો એવા ઉદયોની આપણા જીવનમાં કલ્પના પણ ન કરી શકીએ. અરે 22 વર્ષ શું 22 મિનિટ અગર કોઈ આપણી સાથે વાત ના કરે ને તો આપણે જોઈ લેશું. તમે વાત નથી જોઈશું ચાલુ થઈ જાય યુદ્ધ. તમને નથી કે અમે પણ નહીં કરીએ તમે? અરે ચાલુ થઈ જાય છે. પણ 22 વર્ષ સુધી ને ક્ષમતા, 22 વર્ષ સુધી ને તત્વજ્ઞાન નો અભ્યાસ, 22 વર્ષ સુધી સમ્યક્ત્વ ની ધારા, 22 વર્ષ સુધી વૈરાગ્ય ની ધારા, એ 22 વર્ષ સુધી સંસાર ની અસારતા નું ભાન, 22 વર્ષ સુધી સંયોગો ની અનિત્યતા નું ભાન અને સ્વભાવ ની નિત્યતા નું ભાન કેવી રીતના રહ્યું હોય? એટલું જ નહીં, પછી પણ ગઈ કેટલા આવ્યા જંગલમાં વયા ગયા. બોલો તો પણ એ ભેદ જ્ઞાન ની ધારા તૂટી. બહુ ગજબ. આ તો ઓલું હોય ને નાના છોકરા કહે ને કટ્ટી ને બચ્ચી, બુચ્ચી બુચ્ચી, બટ્ટી ગટ્ટી, બટ્ટી અને કટ્ટી. ગુજરાતી ઘણી વાર કહે છે ને કટ્ટી ને બટ્ટી નો માર્ગ છે. જેનાથી બટ્ટી ગઈ રહી છે એનાથી શું કરો? મેં સમજાય. કોઈના ચહેરા પર ઉત્સાહ નથી, કઈ એથી રિસ્પોન્સ નથી. મને લાગે છે કે હું બોલું છું બધાને હજી સમજાય છે કે નથી સમજાતું? ત્યારે દાદરમાં તમે એટલે હું કોઈ કમ્પેરિઝન નથી કરતી, અન્યથા નહીં લેતા, એક ઉત્સાહ તો હોવો જોઈએ ને. બોલો કટ્ટી બટ્ટી નો માર્ગ છે કે નહીં? સમજાય છે કથન બેટા? જેનાથી બટ્ટી ગઈ રહી છે એનાથી શું કરો? કટ્ટી કરો. મેં કાલે એ કીધું, મેં કહેને એ કીધું પારુલબેન, આપણો તો અનાદિકાળથી ઉપવાસ ચાલુ છે. કેટલા ઉપવાસ કર્યા આજ સુધી? આજ સુધી કેટલા ઉપવાસ કર્યા? બોલો સુમિતભાઈ કેટલા, રાજી સંજીવભાઈ કેટલા ઉપવાસ કર્યા આજ સુધી? કેટલા ઉપવાસ કર્યા? એકે નહીં ને શ્રદ્ધા, એકે નહીં ને. આચાર્ય દેવ કહે છે તારો તો અનાદિકાળથી ઉપવાસ ચાલુ છે, કારણ કે તે એક સમય માટે પણ અતિન્દ્રિય આનંદ નું ભોજન નું ભોજન નથી કર્યું. હવે તું પાલના કર. હવે તો પાલના કરવાનો દિવસ આવવો જોઈએ. ઉપવાસ પછી શું હોય? પાલના હોય કે નહીં? તો હવે તો પાલના કરવાનો દિવસ આવવો જોઈએ કે જે પાનામાં ઉપવાસ તોડીને, હવે ઉપવાસ તોડો. જે અતિન્દ્રિય આનંદ ના ભોજન નો ત્યાગ કર્યો છે, ઉપવાસમાં ભોજન નો ત્યાગ કરો કે નહીં? અને પછી પારણામાં ભોજન લો કે નહીં? ઉપવાસ નો આગલો લાસ્ટ ડે હોય તો બીજે દિવસે મેનુ નક્કી કરો કે નહીં? બીજા દિવસનું કરો કે ના કરો? પોઈન્ટ સમજાય છે? તો પારણાનો દિવસ છે ભાઈ, પારણા કરો અને અતિન્દ્રિય આનંદ નું શું કરો? ભોજન કરો. અને ઉપવાસ તો અનાદિકાળથી ચાલુ. તમને સમજાયું? એક બાજુ મગરમચ્છ અને એક બાજુ સ્વભાવ, એક બાજુ સુખથી ભરેલી વસ્તુ અને એક બાજુ દુઃખ ની ખાણ, એક બાજુ સુખ ની ખાણ, એક બાજુ સંસાર ની ખાણ, એક બાજુ મોક્ષ ની ખાણ, એક બાજુ આકુલતા ની ખાણ, એક બાજુ અનાકુલતા ની ખાણ. હવે ડિસાઇડ કર કે ક્યાં જવું છે. તું વચ્ચે છો, તારી આ બાજુ મોહ છે, તારી આ બાજુ સ્વભાવ, તારા આ બાજુ વિભાવ છે, તારા આ બાજુ સ્વભાવ, તારી આ બાજુ ખાઈ છે અને આ બાજુ શું છે? બોલો સમજાય છે? મોક્ષ રૂપી મહેલ છે ખાઈ. તું એકદમ ક્યાં ઉભો છે સમજાય છે? હવે જરાક આમ પગ પીસ્યો, દુર્ઘટના સાવધાની હતી ઓર દુર્ઘટના ઘટી. તું પીસ્યો તો ખાઈ માં, અને અગર મહેલ માં ઘૂસી ગયો તો સુરક્ષિત. ફીલ આવે છે? હાજી કે નાજી? થેન્ક યુ. ચલો પૂરું કરું, સમય થઈ ગયો. બરાબર. એસે સંસાર સમુદ્ર મેં મોહરૂપી મગરમચ્છ અપના મુખ ફાડ રહા હૈ, અર્થાત ઉસકા ઉદય વ્યસ્ત હો રહા હૈ. મોહરૂપી મગરમચ્છ કે મુખ સે દૂર રહેને વાલે, અર્થાત મોહ કે ઉદય મેં તદરૂપ હોકર વિકારી ન હોને વાલે જીવ થોડે હૈ. યદિ સંસાર મેં એસે જીવ અધિક હો, શું લખે છે બોલો? યદિ સંસાર મેં એસે જીવ અધિક હો તો સંસાર કેસે ચલેગા? અત એસે જીવ થોડે હી હૈ, ઇસીલિયે સંસાર બરાબર ચલ રહા હૈ. ભવ્ય જીવ ભી અનંત કાળ સંસાર મેં અનંત રહેંગે, અભવ્ય તો રહેંગે લેકિન ભવ્ય ભી અનંત રહેંગે. એટલી સરસ આ ગાથા છે, એક જ ગાથા થઈ. ચલો વિશેષ ચર્ચા આપણે આગળ કર. નિજ 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 મે બતાવી, પરમ કાળી જીનવાણી માત નો આ ભક્તોના અનંતકારી સમસ્ત જ્ઞાની પરમાત્માઓનો સત્ય સનાતન સ્વાનુભૂતિમય વિતરાગ દિગંબર જય ઇન્દ્ર મનો. હવે તત્વા સૂત્રનો ક્લાસ અહીંયા ચાલ્યો.